જય જિનેન્દ્ર બધાને. આપણે સોલ સાયન્સના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લો.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ.
સોલ સાયન્સમાં જયતીબેન દ્વારા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મની બહુ સુંદર ચર્ચા ગત 3-4 ક્લાસથી ચાલી રહી છે. આપણે આજે જે 10 લક્ષણ મહાપર્વ અથવા જેને આપણે કોમનલી પર્યુષણ પર્વ કહીએ છીએ, આપણે આજે એના પર એક સ્પેશિયલ સેશન લેશું. અને નેક્સ્ટ ક્લાસથી જયતીબેન દ્વારા દ્રવ્યકર્મ આદિનું ચેપ્ટર હજી આગળ ચલાવવામાં આવશે. જો આપણે કહીએ છીએ પર્યુષણ પર્વ અથવા 10 લક્ષણ ધર્મ પર્વ અથવા 10 લક્ષણ પર્વ, ખ્યાલ આવે ને, ઘણા જુદા જુદા નામથી આપણે એને રેફર કરીએ છીએ. તો આપણે એ પર્વનું આજે આપણે મહત્વ સમજશું, એ પર્વ શાશ્વત શું કામ છે એ સમજશું, એની સાથે શું સ્ટોરી એસોસિએટેડ છે એ સમજશું, અને એનું થોડુંક સ્વરૂપ આપણે આજે ચર્ચામાં લેશું. પહેલા તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. જો આજનો ટોપિક આપણે ધર્મ કે 10 લક્ષણ કરીને આદરણીય ડોક્ટર હુકમચંદજી ભારેલની બુક છે એમાંથી આપણે લઈએ છીએ. પર્વ કોને કહેવાય? પહેલા તો પર્વ એટલે શું? પર્વ એટલે ફેસ્ટિવલ, જેને આપણે ગુજરાતીમાં પર્વ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ફેસ્ટિવલ કહીએ. તો પર્વ બે જાતના હોય છે, ફેસ્ટિવલ્સ બે ટાઈપના હોય. એક તો સામાજિક ફેસ્ટિવલ હોય, સામાજિક હોય, અને બીજો ધાર્મિક ફેસ્ટિવલ હોય. સામાજિક ફેસ્ટિવલ શું હોય? કે જેમાં સમાજ એકત્રિત કેવી રીતના થાય, બધા અહિંસા આદિ કેવી રીતના પાળે, એક સમાજના લેવલ પર થાય, એને બહુ ધર્મ સાથે કનેક્શન નથી. જેવી રીતના આપણે હોળી જેવા તહેવાર છે, અથવા તો આપણે ઇવન આપણે જેવી રીતના આપણે આપણે આ યોગા ડે મનાવીએ છીએ, અથવા જુદા જુદા ડેઝ બધા મનાવે ને, ફ્રેન્ડશીપ ડે ને આ ને તે, એ બધા સામાજિક ફેસ્ટિવલ છે. એટલે અમુક પર્ટિક્યુલર ડેટમાં એ પર્ટિક્યુલર ફેસ્ટિવલ એવરી યર મનાવવામાં આવે છે. આ સામાજિક ફેસ્ટિવલ જનરલી કોન્ટેમ્પરરી હોય છે. કોન્ટેમ્પરરી એટલે કે વર્તમાનના સંજોગોમાં, વર્તમાનની સિચ્યુએશન પ્રમાણે અમુક ફેસ્ટિવલ નક્કી કરીને મનાવવામાં આવે છે. હવે બીજા ટાઈપના જે ફેસ્ટિવલ છે એને ધાર્મિક પર્વ, ધાર્મિક ફેસ્ટિવલ કહેવામાં આવે છે. આ ધાર્મિક પર્વ શું છે? કે એનો સંબંધ ધર્મની વૃદ્ધિ સાથે હોય છે. એનો સંબંધ ધર્મ કેવી રીતના વધે, એની પ્રભાવના થાય, એની સાથે હોય છે. ઇન જનરલ સામાજિક ફેસ્ટિવલ જે હોય એમાં કંઈક નવું નવું સારું ખાવાની, કે કંઈક નવું નવું રમવાની, કોઈ ખેલ રમવાની વધારે પ્રથા છે. સેમાં સામાજિક ફેસ્ટિવલમાં, જેવી રીતના આપણે શરદ પૂર્ણિમા હોય તો આપણે દૂધ પૌવા બનાવીએ છીએ, ઉત્તરાયણ જેવા પ્રસંગ છે તો આપણે ચીકી આદિ બનાવીએ છીએ, ખ્યાલ આવે છે ને, અને પતંગ ઉડાવીએ છીએ. તો ચીકી આદિ બનાવીને ખાવું, પતંગ ઉડાવવી, એટલે ખાવાના અને રમવાના એમાં પ્રધાનતા હોય છે. યુ થિંક અબાઉટ એની અધર ફેસ્ટિવલ, જનરલી આવી રીતના સિચ્યુએશન હોય છે. અને જે ધાર્મિક પર્વ છે એ ધાર્મિક પર્વમાં શેની પ્રધાનતા છે? કે એમાં ધર્મ વૃદ્ધિની પ્રધાનતા છે. તો જનરલી ધાર્મિક પર્વ વિષય સંયોગ વધારવા માટે નથી, વિષય સંયોગ એટલે કે ખાવા પીવા માટેના પર્વ નથી હોતા. ધાર્મિક પર્વ જનરલી ત્યાગના, સંયમિત જીવન જીવવાના, તપ આદિ કરવાના પર્વ હોય છે. જેવી રીતના આપણે પર્યુષણ પર્વ, અષ્ટાનિકા પર્વ, અષ્ટમી ચતુર્દશી આદિ જોઈ લઈએ, અથવા આપણે કોઈ પણ તીર્થંકર ભગવાનના કલ્યાણક એ દિવસે પણ આપણે પૂજા ભક્તિ આદિ વધારે કરીએ છીએ ને, અથવા બીજા પણ જે રક્ષાબંધન આદિ પર્વ છે, તો મુનિરાજોની એ દિવસે રક્ષા થઈ હતી, એ જાતની ધર્મની પ્રભાવના એ જાતના પર્વ જે હોય એને ધાર્મિક પર્વ કહેવાય છે. ધાર્મિક પર્વમાં બહુ ખાવા પીવાની પ્રધાનતા નથી, પણ ઓછું ખાવા પીવાની અને સંયોગોને સીમિત કરવાની પ્રધાનતા એમાં હોય છે. બરાબર. ધાર્મિક, હવે આગળ વધીએ. ધાર્મિક પર્વ પણ બે ટાઈપના હોય છે. આપણે સામાજિક પર્વમાં બહુ જવું નથી, આપણે તો ધાર્મિક પર્વની વાત કરીએ છીએ, એટલે એની અંદર વધારે ડિટેલમાં જોઈએ. તો જે રિલિજિયસ ફેસ્ટિવલ છે, દે આર ઓલ્સો ઓફ ટુ ટાઈપ્સ. વન ઇઝ કોલ્ડ ઇટર્નલ અથવા શાશ્વત પર્વ. એવા રિલિજિયસ ફેસ્ટિવલ જે શાશ્વત છે, ઇટર્નલ છે. અને સેકન્ડ ઇઝ એવા રિલિજિયસ ફેસ્ટિવલ્સ જે કોન્ટેમ્પરરી છે અથવા સામયિક. સામયિક એટલે કે જાણે કોઈ પર્ટિક્યુલર ટાઈમને રિલેટેડ છે, અથવા એને બીજા નામથી કહીએ તો ત્રૈકાલિક અને તાત્કાલિક. ત્રૈકાલિક એટલે ત્રણેય કાળને રિલેટેડ, અને તાત્કાલિક એટલે વર્તમાનમાં જે તત્કાલ એનો સંબંધ છે એની સાથે પણ રિલેટેડ હોઈ શકે. ખ્યાલ આવ્યો? શું જોયું આપણે? પર્વ બે ટાઈપ, સામાજિક અને ધાર્મિક. બરાબર. હવે આને સાઈડ પર મૂકી દો. ધાર્મિકના બે ટાઈપ, ત્રૈકાલિક અથવા શાશ્વત અને સામયિક અથવા તાત્કાલિક, ટેમ્પરરી, પરમનન્ટ, ટેમ્પરરી, સિમ્પલ. બરાબર. ઓકે, ચાલો આગળ જઈએ. હવે જે પર્વ ટેમ્પરરી છે, તાત્કાલિક છે, સામયિક છે, એનો સંબંધ તો કોઈક ધાર્મિક ઘટના સાથે, કોઈ સ્ટોરી સાથે, અથવા એવા કોઈ મહાન વ્યક્તિઓ થઈ ગયા હોય એમની સાથે, કે જેના આપણે જેવી રીતના 24 તીર્થંકર ભગવાન થઈ ગયા, તો 24 તીર્થંકર ભગવાનના પંચકલ્યાણક તે પર્ટિક્યુલર તિથિએ આવે છે ને. અમુક પર્ટિક્યુલર તિથિએ એમનો જન્મ કલ્યાણક છે, એમનો તપ કલ્યાણક છે, એમનું નિર્વાણ મોક્ષ કલ્યાણક છે, આદિ આદિ આપણે ઉજવીએ, તો એ કોન્ટેમ્પરરી છે, એ અત્યારના વર્તમાન કાળના તીર્થંકર છે, માટે વર્તમાન કાળના પર્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવા પર્વ કયા કયા છે? જેવી રીતના આપણે દિવાળી, દિવાળી એ શું છે? દિવાળી એટલે મહાવીર ભગવાનનો નિર્વાણ કલ્યાણકનો દિવસ, એને દિવાળી કહેવાય છે. મહાવીર જયંતિ, પછી જેવી રીતના બીજા આપણે જોયા રક્ષાબંધન આદિ પર્વ છે, અથવા તો હા, એ બધાને તાત્કાલિક પર્વ કહેવાય છે. તાત્કાલિક કેમ કીધું? કેમ કે કોઈ ઘટના સાથે સંબંધ ધરાવે છે, અને એ ઘટનાઓ કોઈ વ્યક્તિ વિશેષ સાથે જોડાયેલી છે, અથવા કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ સાથે જોડાયેલી છે. હવે વ્યક્તિ અને ઇવેન્ટ એ બે કોન્ટેમ્પરરી હોય છે, એટલે આજથી અનંત અસંખ્યાત કાળ પહેલા, જયારે આપણી પહેલાની 24 થઈ ગઈ, અત્યારના જે 24 તીર્થંકર થયા ને, એની પહેલા બીજા 24 તીર્થંકર થઈ ગયા. હવે એના નામ આપણને યાદ બી નથી, આજે આપણા શાસ્ત્રોમાં લખેલા છે બધા, પણ જનરલી એ નામ યાદ રહેતા નથી, કેમ કે પછીના તીર્થંકર આવે છે અને આપણે એમને પૂજવા લાગીએ છીએ. સિમિલરલી આના પછીના તીર્થંકર બધા આવશે તો આપણે કદાચ એમને પૂજવા લાગશું, ત્યારે જે ઘટનાઓ થશે તો આપણે એ પર્વ મનાવવા લાગશું. તો આ પર્વ જે તાત્કાલિક પર્વ છે, જે ટેમ્પરરી કોન્ટેમ્પરરી પર્વ છે, એનો નેચર જ એ છે કે કોન્ટેમ્પરરી સિચ્યુએશન બદલાતી જાય છે, કોન્ટેમ્પરરી પીપલ બદલાતા જાય છે, તો કોન્ટેમ્પરરી પર્વ પણ બદલાતા જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને આપણે બીજું શું જોયું? ત્રૈકાલિક પર્વ, શાશ્વત પર્વ. આ શાશ્વત પર્વ એટલે ઇટર્નલ ફેસ્ટિવલ્સ. તો ઇટર્નલ ફેસ્ટિવલ બાય ડેફિનેશન દે કેનોટ બી રિલેટેડ ટુ એની પર્ટિક્યુલર પર્સન, કેમ કે પર્સન તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં થાય ને, એની પહેલા એ હોતો નથી. તો શાશ્વત પર્વ કેનોટ બી રિલેટેડ ટુ એની પર્સન, ઓર ઇટ કેનોટ બી રિલેટેડ ટુ એની ઇવેન્ટ, કેમ કે ઇવેન્ટ પણ એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં થાય છે. સો ઇન જનરલ શાશ્વત પર્વ જ એને કહેવાય છે જે अनादिकाल थी चालता आवे छे अने अनंत काल सुधी चालशे। एनो कोई व्यक्ति के कोई घटना विशेष साथे संबंध जनरली होतो नथी, बराबर। पछी शाश्वत पर्व जनरली अलोंग विथ त्रैकालिक, त्रैकालिक એટલે બધા જ કાળમાં એપ્લિકેબલ છે, અલોંગ વિથ દેટ ઇટ ઇઝ ઓલ્સો સાર્વભૌમિક, વિચ મીન્સ બધા જ ક્ષેત્રમાં આ શાશ્વત પર્વ લાગુ પડે છે। તો આપણે જેવી રીતના જોઈએ છે કે મહાવીર ભગવાનનો નિર્વાણ એ તો ભરત ક્ષેત્રમાં થયો ને, અહીંયા આપણે જ્યાં રહીએ છીએ એને ભરત ક્ષેત્ર કહેવાય। એના સિવાય એક વિદેય ક્ષેત્ર નામ સાંભળ્યું હશે તમે, અથવા દેવગતિ છે, આદિ બધી જગ્યાએ મહાવીર ભગવાન ત્યાંથી નિર્વાણ પામ્યા નથી, અહીંયાથી નિર્વાણ પામ્યા છે। તો અહીંયાથી નિર્વાણ પામ્યા તો આપણે એમનો જન્મ કલ્યાણક અને એમનો નિર્વાણ કલ્યાણક આપણે ખૂબ મોજ ઉત્સાહથી ઉજવીએ છીએ। સિમિલરલી વિદેય ક્ષેત્રમાં જે ત્યાંના તીર્થંકર નિર્વાણ પામ્યા હશે તો ત્યાં એમનો ઉત્સવ મનાવવામાં આવતો હશે, ખ્યાલ આવે છે ને। એટલે જે કોન્ટેમ્પરરી પર્વ છે ઇટ કેનોટ બી યુનિ, એમ કહે ને કે યુનિવર્સલ, એ યુનિવર્સલ નથી હોતા। જ્યારે શાશ્વત પર્વ છે એ યુનિવર્સલ પર્વ છે। જેવી રીતના દસ લક્ષણ અથવા પર્યુષણ અહીંયા મનાવવામાં આવે છે એવી જ રીતે બીજે પણ મનાવવામાં આવે છે। જેવી રીતના અષ્ટાનિકા અહીંયા મનાવવામાં આવે છે તો એ જ ટાઈમે દેવગતિના જીવો પણ પંચમેરુ અને નંદીશ્વરના જિનાલયોમાં પૂજા ભક્તિ કરવા જાય છે, ખ્યાલ આવે છે ને। તો જે શાશ્વત પર્વ છે એ ત્રણેય કાળ તો છે જ, પણ ઇટ ઇઝ ઓલ્સો યુનિવર્સલ, લોકેશન વાઇઝ બધા જ જીવો આમને ઉજવે છે, ખ્યાલ આવ્યો। ચાલો આગળ જોઈએ। આ જ ત્રૈકાલિક પર્વ છે, જે શાશ્વત પર્વ છે, એ શાશ્વત પર્વ ત્રણ જાતના, ત્રણ જાતના એટલે મેઇન થ્રી પર્વ છે એને શાશ્વત કહેવામાં આવે છે। કયા છે ત્રણ? પહેલું દસ લક્ષણ પર્વ અથવા પર્યુષણ પર્વ, બીજું અષ્ટાનિકા પર્વ, અને ત્રીજું અષ્ટમી અને ચતુર્દશી જેવી તિથિઓ જે અનાદિકાળથી ચાલતી આવે છે, બરાબર। આ ત્રણ તિથિઓ, હવે આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝેન્ટ સમ અધર ડિસ્કશન પોઈન્ટ કે અધર આર્ગ્યુમેન્ટ જેને કારણે આ પર્વ શાશ્વત કેમ છે અને સર્વલો બધાને જ કેમ એપ્લિકેબલ થાય છે, ઇટ વિલ બી પ્રૂવડ। એક તો આપણે જોયું કે અનાદિકાળથી ચાલતા આવે છે એટલે કોઈ એમાં જીવ સ્પેશિયલ નથી, એવું નથી કે અત્યારના જીવો માટે આ પર્વ ડેવલપ થયો છે, અનાદિકાળથી આ ચાલતો આવે છે, સાર્વભૌમિક છે, યુનિવર્સલ છે। એટલે એવું નથી કે કોઈ ભરત ક્ષેત્રના જીવો માટે જ એ પર્વ છે, બધા માટે એ પર્વ છે, બરાબર। ત્રીજું, જેવી રીતના આ દસ લક્ષણ પર્વ આપણે વધારે ડિટેલમાં જોશું ને હમણાં, એમાં શેની ચર્ચા કરવામાં આવશે? ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય। તો જે જીવના વિકાર છે, વિકાર એટલે કે જીવની ઇમ્પ્યોરિટીઝ જે છે, કઈ છે ઇમ્પ્યોરિટીઝ? જે ચાર જાતના કષાય, જૂઠું બોલવું, ક્રોધ, માન, માયા, લોભ, જૂઠું બોલવું, પછી આપણને જેવી રીતના સંયમથી રહિત અસંયમિત પ્રવૃત્તિ હોવી, તપથી રહિત ઈચ્છાઓ નવી નવી થયા જ કરવી, ખ્યાલ આવે છે કે નહીં? અથવા બ્રહ્મચર્યથી રહિત એવી મૈથુન આદિની ક્રિયાઓના ભાવ થયા કરવા, આકિંચન્યથી રહિત પરિગ્રહ ભેગો કર્યા કરવો, ખ્યાલ આવે છે કે નહીં? આ બધા વિકારો, આ બધી ઇમ્પ્યોરિટીઝ જે છે, એ ઇમ્પ્યોરિટીઝ તો બધા જ જીવને લાગુ પડે છે કે નહીં? હવે આપણે આપણે આને શોર્ટમાં કહીએ કે ક્રોધ આદિ, આદિ કહેતા બધી સમજી લેજો, ખ્યાલ આવે છે કે નહીં? તો ક્રોધ આદિ ઇમ્પ્યોરિટીઝ એ બધા જ જીવને લાગુ પડે છે, જે જ્યારે ઇન્ડિયાના મનુષ્ય હોય કે અમેરિકાના મનુષ્ય હોય કે વિદેશ ક્ષેત્રના મનુષ્ય હોય, બધા જ ક્રોધ આદિ દોષોથી દુઃખી છે કે નહીં? બધાને જ આ દુઃખમય લાગે છે, બરાબર। મને કહો, કોઈએ જૈન હોવું કમ્પલસરી છે કે નોન જૈન જે વ્યક્તિ હોય એને પણ ક્રોધ આદિ કષાયોથી દુઃખ થાય છે? ક્રોધ આદિ કષાયોથી તો બધાને જ દુઃખ થાય છે કે નહીં? એટલે આ બધા ધર્મ કોઈ સાંપ્રદાયિક સીમાથી બંધાયા નથી, કોઈ પર્ટિક્યુલર જાતના સેક્ટ ઓફ રિલિજનથી કનેક્ટેડ નથી, આ તો સર્વને લાગુ પડે છે। કેમ કે આ તો બેઝિક હ્યુમન ટેન્ડન્સીની વાત કરે છે ને. હવે મને કહો કે કોણ એવું હ્યુમન હશે કે જે ગુસ્સો આદિ કરવા માંગે છે, એવું તો કોઈ નથી ને. બધાને જ અંદરથી એવું ફિલિંગ આવે છે કે નહીં કે આ ગુસ્સો થઈ ગયો, એ ન સારું થયું, આવું નહોતું કરવું જોઈતું, આ બધા મારા દોષ છે જેને મારે દૂર કરવા જોઈએ, આવું તો બધાને જ ફિલિંગ આવે છે કે નહીં. એટલે આ બધા ગુસ્સા આદિથી રહિત જે જીવના ક્ષમા આદિના ભાવ છે, ક્ષમા કરવી, માર્દવ એટલે માન કશાયથી રહિત હોવું, આર્જવ એટલે માયા કશાયથી રહિત હોવું, શૌચ એટલે અતિ લોભથી રહિત હોવું, આ બધા તો દરેક જીવની પ્રોપર્ટીઝ છે. અને દરેક જીવને આ બધા ગુણો એ સંયમની, શાંતિની, આનંદની પ્રાપ્તિ કરાવે છે. માટે આ દસ લક્ષણ પર્વ એ કોઈ પર્ટિક્યુલર ધર્મનો પર્વ નથી, આ તો બધા જ ધર્મના જીવોનો પર્વ છે. બરાબર, એનાથી આગળ વધીએ જો વિચાર કરજો, આ સંસારના બધા જ જીવ દુઃખી છે કે નહીં? હવે મનુષ્ય નહીં, હવે તમે એમાં તિર્યંશ, દેવગતિના જીવો, નરક ગતિના જીવો બધાને લઈ લો, આ આપણી આજુબાજુ ચાલતા કીડી આદિના જીવો, અથવા આ ઝાડ આદિ જે ટ્રીઝ ને બધા છે, વૃક્ષ, બરાબર, એ બધા જ જીવો સંસારમાં રખડે છે કે નહીં? બધા જ જીવો પોતાના મિથ્યાત્વને કારણે અને પોતાના ક્રોધાદિ કષાયોને કારણે દુઃખી છે. તમે સિમ્પલ ટેન્ડન્સી જુઓ, કીડી આદિના જીવ છે તો એને શેનો લોભ છે કે ભાઈ એને ક્યાં ઓલી સાકર મળી જાય, એને ક્યાં કંઈ ખાવાનું મળી જાય તો પોતાના માથે ઉપાડીને એના હાઉસમાં, એના બિલમાં લઈને છુપાડી દે, સો દેટ શી કેન સ્ટોર હર ફૂડ. મચ્છર આદિ હોય એને શેનો લોભ છે કે ભાઈ કોઈ મનુષ્ય આદિ હોય તો એનું લોહી ચૂસી લે, એનો લોભ છે. મનુષ્યને શેનો લોભ છે કે આપણને વિષય સામગ્રીનો લોભ છે. આપણે ખાવા પીવાનો કંઈ બહુ વાંધા નથી બધાને, જે સાંભળે છે બધા ઓકે ટુ ડુ જ હશે, ખાવા પીવાના તો કોઈને વાંધા નથી. તો આપણને શેનો લોભ છે? કેવી રીતના વધારે વસ્તુ આપણી પાસે આવે, ગાડી, બંગલા, મકાન આદિનો લોભ છે આપણને. આપણી ઈચ્છાઓ પૂરી જ નથી થતી અને નવી નવી જે ઈચ્છા થયા કરે છે તો એને પૂરી પાડવાનો આપણને લોભ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ બધા જ કષાયોથી વિશ્વના બધા જ જીવ દુઃખી છે. આપણે મનુષ્ય પાસે તો પણ લિમિટેડ વસ્તુઓ છે કે નહીં? હવે મારી પાસે એક ઘર હોય, એક ઘરમાં પાંચ જોડી કપડાં હોય, હા, દસ એકાદ બેડ હોય, એકાદ સોફા હોય, એટલું જોઈએ કે નહીં? હવે દેવગતિના જીવો છે એની પાસે તો અનઇમેજિનેબલ વસ્તુઓ છે. એ તો ત્યાં કલ્પવૃક્ષ પાસે જાય અને માંગે તો એને મળી જાય, એને તો ભૂખ બી ન લાગે તો પણ એને નવી નવી ઈચ્છા ઉત્પન્ન થયા કરે છે ને, ચલો અહીંયા જઈએ, આ ફરવા જઈએ, અહીંયા આપણે આને જોવા જઈએ, અહીંયા મસ્તી કરવા જઈએ, ત્યાં કોઈ લેકમાં નાહવા જઈએ, આદિ આદિ. એમની ઈચ્છાઓ નિરંતર ચાલ્યા કરે છે અને ઈચ્છાઓને પૂરતી પાડવા માટે એ જીવો પણ દુઃખી છે. નારકી જીવો તો નિરંતર દુઃખી છે જ, એમને તો કંઈ કહેવાની જરૂરત નથી. નિરંતર માર કાટ, એક કણ ખાવાનું ન મળે, એક પાણીનું ડ્રોપ પીવા ન મળે, નિરંતર એકબીજાને કશાયથી જોયા કરે ને, ઝઘડો કરે ને, મારામારી કરે ને, શરીર એવું હોય કે કપાય તો મરે નહીં એટલે શરીર પાછું જોડાઈ જાય, એટલે આખો ભાવ પર્યંત નિરંતર કશાયના ભાવોમાં જ હોય છે. તો આવા જે આપણે ચાર ગતિના જીવો છે, ચારે ગતિના જીવો નિરંતર પોતપોતાના કશાય ભાવોથી દુઃખી છે, છે કે નહીં દુઃખી? હવે એ કશાય ભાવોથી છૂટવાનો કોઈ રસ્તો બતાવે અને એ કશાય ભાવોથી છૂટવા માટેનો કોઈ પર્વ હોય, કોઈ ફેસ્ટિવલ હોય, તો એ કોના માટે કાર્યકારી નથી? બોલો, વિશ્વના બધા જ જીવો માટે કાર્યકારી છે કે નહીં? ખાલી હ્યુમન્સ માટે નહીં. નાઉ સી અવર દ્રષ્ટિકોણ, અવર વ્યૂ પોઈન્ટ ઇઝ સો બ્રોડ, વી આર ઇન્ક્લુડિંગ એવરીબડી, એવરી જીવ, માત્ર બધા જ જીવો વિશ્વના, એના માટે આ ધર્મ લાગુ પડે છે. આ પર્યુષણ પર્વ કોનો છે? ખાલી જૈનનો છે? જૈનનો નથી, મનુષ્યનો નથી, વિશ્વના બધા જ જીવોનો પર્યુષણ પર્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે શું વાત કરી, સર્વકાલિક છે કે ભાઈ બધા જ કાળમાં પર્યુષણ પર્વ લાગુ પડે છે, सार्वभौमिक छे, बधाज क्षेत्र में लागू पड़े छे, देर इज नो लिमिट टू दैट। बधाज जीवों ने लागू पड़े छे, ह्यूमन्स ने लागू पड़े छे, जैन ने लागू पड़े, नॉन जैन ने लागू पड़े छे, बधा इन्सेक्ट आदि चारे गति ना जीवो माटे आ पर्युषण पर्व लागू पड़े छे। हवे जो एनाथी आगळ वधीए, आ भूतकाळ मां आम तो आपणे पॉइंट जोई लीधा छे, पण भूतकाळ मां पण जीव कशाय भावोथी दुखी हता के नहीं? भले आपणे आम जोईए तो जे डेवलपमेंट थयुं छे, समझो आज थी 50 वर्ष पहला कोई नी पासे गाड़ियों नहोती, बड़द गाड़ियों के घोड़ा गाड़ी चलती थी रस्ता पर। अत्यारे आपणे बधे गाड़ियों में फरीए छे, आज थी कदाच 50 वर्ष पछी आ गाड़ियों करता है कदाच ओला हवरक्राफ्ट ने बधुं आवी जशे, कोने खबर शू शू आवी जशे टेक्नोलॉजी में। आवुं होवा छतां त्यारे जीवो भूतकाळ में कई गाड़ी आदि नहोतुं तो वधारे दुखी हता, अने वर्तमान में वधारे सुखी छे कि भविष्य में आनाथी वधारे सुखी थई जशे एवुं तो नहीं देखातुं ने। संयोगोथी आजूबाजूना जे आपणी मटीरियलिस्टिक वस्तुओ छे, ए मटीरियलिस्टिक वस्तुथी कोई जीव सुखी दुखी थतो देखाय छे? नहीं देखातो। ख्याल आवे छे के नहीं? जीव पोतानी इच्छाथी ज हमेशा दुखी छे अने इच्छाथी ज दुखी थाय छे। इच्छाथी कहो कि कशाय भावोथी दुखी कहो, पहला पण कशाय भावोथी दुखी हतो, अत्यारना पण छे ने भविष्य में रहेशे। माटे आ कशाय भावोथी रहित एवा 10 लक्षण महापर्व ए विश्व त्रणे काळना जीवो माटे हमेशा ज लाभदायक छे। ख्याल आवे छे के नहीं? तो जो आपणे आ 10 लक्षण महापर्व जे आवी रह्यो छे एनी आपणे यूजफुलनेस पर पहला चर्चा करी। यूजफुलनेस ख्याल आवे छे ने? आ 10 लक्षण पर्व ए खाली आवी जाय एटले आपणे मंदिर में जईए, कई पूजा भक्ति करिए, हम छेल्ला दिवसे प्रतिक्रमण करी नाखीए, ख्याल आवे छे? एकाद बे स्वाध्याय सांभळी लईए, एना माटे नथी। आ 10 लक्षण पर्व थी मेजर शुं करवानुं आपणे? के आपणा परिणाममां, आपणा परिणाममां जे पहेला कषाय भाव थता हता ए कषाय भाव घटे छे के नहीं? कम से कम ए 10 दिवस माटे तो घटवा जोईए के नहीं? अने एक्चुअली तो इन रियालिटी देर शुड बी अ लेफ्ट ओवर इफेक्ट। एनो मतलब के आ 10 लक्षण धर्म आपणे एक वर्ष सेलिब्रेट कर्या तो पहला ने पची पची आपणी कंईक लाइफ इम्प्रूव थवी जोईए के नहीं? पहला करता जो आपणा जीवन में पहलानी जेम ज पाचा क्रोधमान मायालोभ ने कशाय चालू जोए तो पची आपणे आने फायदो शू कर्यो? ख्याल आवे छे के नहीं? तो देर शुड बी अ ग्रेज्युअल डेवलपमेंट इन अवर ओन सेल्फ, देर शुड बी अ ग्रेज्युअल डेवलपमेंट। हवे समझो कि कोई ने कोई वस्तु थी बहु आकुरता थती होय तो एक वार 10 लक्षण करे तो एने थोड़ी ओछी थवी जोईए। समझो आपणे बहु लोभ छे पैसानो तो पहला एक वार 10 लक्षण करे थोड़ो ओछो थवो जोईए, बेटर तो लोभ छूटी जाए तो बेस्ट छे, पण एक वार करो ओछो थाय, बीजो वार करो हजी ओछो थाय, एम करता करता उत्तरोत्तर डेवलपमेंट थवुं जोईए, तो आपणे आने रियली एने व्यवस्थित सेलिब्रेट कर्या एम मानवामां आवी शके। बराबर? हवे जो थोड़ोक आपणे आगळ वधीए, आपणे 10 लक्षण पर्वनो एनो एना बधाने ज एप्लिकेबल छे जोयुं, ए बधा काळमां लागू पड़े छे, बधा क्षेत्रमां लागू पड़े छे। बराबर? आटलुं आपणे जोयुं। सी आई सेड बिफोर के शाश्वत पर्वमां एज सच इट इज नॉट कनेक्टेड विथ एनी पर्टिक्युलर स्टोरी ओर एनी पर्टिक्युलर इवेंट। एवुं होवा छतां आ 10 लक्षण पर्वमां there is a mythology, there is a particular story which is being associated with it. એક વાત આવે છે આપણે શાસ્ત્રમાં, એની આપણે ચર્ચા કરીએ અને પછી then I will correlate કે how does it not affect આની શાશ્વતતા. જો આપણે ભરત ક્ષેત્રમાં જ્યાં આપણે હમણાં રહીએ છીએ ત્યાં એક કાળચક્ર ચાલુ છે. કાળચક્ર શું છે? કે એને ઉત્સર્પિણી અને અવસરપિણી, ઉત્સર્પિણી અને અવસરપિણી, એટલે ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ટાઈમ અને ગ્રેજ્યુઅલ ડેપ્રિશિએટિંગ ટાઈમ. અત્યારના આપણે જોઈએ વર્તમાનમાં આપણી જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓ ધીરે ધીરે ડિટીરિયોરેટ થતી જાય છે. ડિટીરિયોરેટ થતી જાય છે કેવી રીતના, કે આપણે કોઈ પણ સામગ્રી આપણી પાસે હોય એ સામગ્રી ધીરે ધીરે ખરાબ થતી જાય છે. આપણે જોઈએ તો પહેલાના કાળમાં 50 વર્ષ પહેલા એટલી બધી ડિઝીઝીઝ ને આ કોરોના વાયરસ ને કેન્સર ને એટલું બધું પ્રેવેલન્ટ નહોતું. હશે કદાચ ખબર નહીં પડતી હોય, પણ એટલું બધું પ્રેવેલન્ટ નહોતું. અને વર્તમાનમાં એ પ્રેવેલન્ટ થતું જાય છે. આપણા નેચરમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનને કારણે પોલ્યુશન્સ વધતા જાય છે, ડેન્જરસ કેમિકલ્સ વધતા જાય છે, પોલ્યુટન્ટ્સ વધતા જાય છે. ઇન જનરલ જુઓ તો દેર ઇઝ અ ડિટીરિયોરેશન ઓફ ધી એન્વાયરમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ થતી જાય છે અને બીજા ઘણા બધા વસ્તુ આપણે રેફર કરી શકીએ. આજે ડિટીરિયોરેટિંગ કાળ હોય ને એને અવસરપીણી કહેવાય છે, અવસરપીણી. અને ધેન દેર ઇઝ એન ઇમ્પ્રુવિંગ ટાઈમ. ઇમ્પ્રુવિંગ ટાઈમમાં શું થાય કે ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનમાં જ એવી વસ્તુઓ થાય કે લોકો એવા પ્રોસેસીસને ડેવલપમેન્ટ યુઝ કરતા થાય કે જેને કારણે પોલ્યુશન ઘટતું જાય વર્લ્ડ વાઇડ, બધે આખી દુનિયામાં વસ્તુઓ ઇમ્પ્રુવ થતી જાય. જે ડિઝીઝીસ પહેલા હતી એ ધીરે ધીરે ગાયબ થતી જાય, એને ઇમ્પ્રુવિંગ ટાઈમ કહેવાય, એને ઉત્સર્પિણી કહેવાય. ખ્યાલ આવે છે ને, અવસરપિણી અને ઉત્સર્પિણી. હવે ધ બેસ્ટ ટાઈમ અમંગ ઓલ ઓફ ધીસ ઇઝ ધેટ ફર્સ્ટ કાળ, જે પહેલો કાળ હોય ને, જે અવસરપિણીનો સ્ટાર્ટિંગ અને ઉત્સર્પિણીનું બેસ્ટ ડેવલપમેન્ટ. તો ત્યારે શું થાય છે કે ત્યારે આખી દુનિયામાં બધે સૌથી સારા એમ કહો ને ભોગ સામગ્રી સંયોગો આદિ બધું અવેલેબલ છે. અને વોટ ઇઝ ધ વર્સ્ટ ટાઈમ? વર્સ્ટ ટાઈમ ઇઝ ધ લોએસ્ટ ટાઈમ ઓફ અવસરપીણી, જે બધું ડેપ્રિશિએટ થઈને ડિટીરિયોરેટ થઈને જે એકદમ વર્સ્ટ કન્ડિશનમાં હોય, અને ઇમ્પ્રુવિંગ ટાઈમ ઓફ ઉત્સર્પિણી. ખ્યાલ આવે, દેટ બોટમ પોઈન્ટ. હવે એવો આપણા શાસ્ત્રોમાં કથા આવે છે. આજે અવસરપીણી છે ને એને 6 કાળમાં વિભાજિત કરવામાં આવે. પહેલો એટલે સુખમાં સુખમાં, બધું સુખમાં છે. અને છેલ્લો એટલે દુઃખમાં દુઃખમાં, બધું દુઃખદ જ છે. અને ઉત્સર્પિણીમાં પહેલો એટલે દુઃખમાં દુઃખમાં, અને છેલ્લો એટલે સુખમાં સુખમાં. ખ્યાલ આવે છે? તો આ બે દુઃખમાં દુઃખમાં કાળની વચ્ચે, એટલે આ છઠ્ઠાનું એન્ડ ઓફ અવસરપિણી અને બિગિનિંગ ઓફ ઉત્સર્પિણી, એ ટાઈમમાં એક મહાપ્રલય થાય છે. એ મહાપ્રલય વખતે એની પહેલા 7 ડેઝ સુધી જુદી જુદી વર્ષાઓ થાય. વર્ષાઓ એટલે આ તો વર્ષાઓ સાધારણ રીતે કહે છે, પણ એવા નેચરલ કેલામિટીઝ એવા જુદા જુદા થાય છે. એસિડ રેન થાય છે, આકાશમાંથી સ્ટોન્સ વરસાદ પડે, ઓલા પડે, ઓલા એટલે હેલસ્ટોર્મ, હેલ્સ પડે, અથવા તો બીજા એવા વીજળી પડે, અગ્નિ પડે છે, એવી એવી વસ્તુઓ થાય, એવા ધુમાડા વહી જાય કે જેને કારણે જેટલું લાઈફ છે, જેટલા હ્યુમન્સ, પીરિયન્સ, આ બધા પ્લાન્ટ્સ આદિ બધું જ વાઇપ ઓફ થઈ જાય, એને પ્રલય કહેવાય છે. અને અમુક જીવો બચી જાય છે, એની વાત આપણે હમણાં નથી કરતા. એ પ્રલય પતે પછી ધેન દેર આર 7 ડેઝ સુધી, આ પતી ગયા પછી અનધર 7 ટાઈમ્સ, 7 ડેઝ ઇચ, એટલે 49 ડેઝ સુધી સારી વર્ષાઓ થાય છે. સારી વર્ષાઓ એટલે કે પાણીનું વરસાદ થવું, અથવા તો સારી ક્લીન એરનું વાઇપ ઓફ થવું, એટલે બધા બધા ગેસીસ વહી જાય, એવી બધી વ્યવસ્થાઓ થાય છે કે જેનાથી આ ભૂમિનું રીએસ્ટાબ્લિશમેન્ટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે સારી વર્ષાઓ જે થાય છે એ આપણી તિથિઓ છે. તિથિઓના નામ લઉં છું, શ્રાવણ કૃષ્ણ પ્રતિપદા, એટલે શ્રાવણ વદ એકમથી લઈને 7 વીક સુધી, ભાદરવા સુદ 4 સુધી, આ 49 ડેઝ સુધી આ બધી વર્ષાઓ થાય છે. અને આ બધું પતે એટલે એમ કહેવાય કે એના પછી ધર્મની સ્થાપના ફરીથી થાય છે. એટલે કે વાતાવરણ ધર્મને કરવા માટે અનુકૂળ થાય છે. જીવોની વૃત્તિ પહેલા એકદમ પ્રાણી જેવી થઈ જાય. આપણે અમુક મૂવીઝમાં જોઈએ ને, એકબીજાને જ મનુષ્ય ખાતા હોય, ક્રૂરતાથી એકબીજાને મારી નાખતા હોય, હિંસક પ્રવૃત્તિ બધે ચાલતી હોય, એ છઠ્ઠા કાળમાં જીવોની અવસ્થા એવી થઈ જાય છે અને આ જ ધર્મની સ્થાપના ફરીથી થાય છે, પછી જીવોના કષાયો થોડા મંદ પડે છે અને ધર્મને પનપવા માટે પાછા અનુકૂળ એન્વાયરમેન્ટ થાય છે. તો એ ક્યારથી થાય છે? એ ભાદરવા સુદ પાંચમથી આગળ કાળ ફરીથી શરૂ થાય છે. ખ્યાલ આવે ને? ભાદરવા સુદ ચોથમ ચોથ સુધી છેલ્લી છેલ્લી વર્ષાઓ પડે છે. ભાદરવા સુદ પાંચમથી ફરીથી બધું એસ્ટાબ્લિશ થાય છે. માટે દરેક કાળના અંતમાં આજે ભાદરવા સુદ પાંચમથી ફરીથી ધર્મની સ્થાપના થવી માટે એને દસ લક્ષણ પર્વનો પહેલો દિવસ આપણે કહીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? જો ટેકનિકલી તો દસ લક્ષણ પર્વ વર્ષમાં ત્રણ વાર આવે છે. કયા ત્રણ વાર આવે છે? ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી, એટલે અપ્રોક્સિમેટ ધીસ ટાઈમ ફ્રેમ, સપ્ટેમ્બર જેવું, ઓગસ્ટ સપ્ટેમ્બર. પછી સેકન્ડ ટાઈમ માઘ સુદ પાંચમથી ચૌદસ. માઘ સુદ પાંચમથી ચૌદસ એટલે અપ્રોક્સિમેટલી સમટાઈમ ઇન જાન્યુઆરી ફેબ્રુઆરી. અને એના પછી ચૈત્ર સુદ પાંચમ અને ચૌદસ એટલે સમટાઈમ અગેન ઇન કદાચ એપ્રિલ આદિ. ચાર ચાર મહિને આવે એટલું યાદ રાખો, મે બી માય કેલ્ક્યુલેશન ઇઝ નોટ કરેક્ટ, પણ ચાર ચાર મહિને આવે. આપણે એને કદાચ ચોમાસી ચૌદસ પણ કહીએ ને ઘણી વાર, ચોમાસી ચૌદસ આવી. એટલે શું થયું કે ભાઈ આ ચૌદસ એ સૌથી મહત્વનો દિવસ ગણાય, આપણે એકદમ શુદ્ધ એકદમ પાયસ દિવસ ગણાય, પવિત્ર દિવસ ગણાય. તો એ પાંચમથી લઈને ચૌદસ સુધીના દિવસોમાં આ ત્રણ વાર આ પર્યુષણ પર્વ આવે છે. એવી જ રીતે ત્રણ વાર અષ્ટાનિકા પર્વ આવે છે. તો જે આખું યર આપણું 12 મંથનું યર હોય ને, તો ચાર ચાર મહિને પર્યુષણ પર્વ આવે એમ સમજો, ત્રણ વાર આવે ને, ઇન્ટર બિટવીન, ઇન બિટવીન ત્રણ વાર અષ્ટાનિકા પર્વ આવે છે. એટલે દર બે બે મહિને એકવાર પર્યુષણ, એકવાર અષ્ટાનિકા, એકવાર પર્યુષણ, એકવાર અષ્ટાનિકા, એવી રીતના પર્વ આપણે આવતા હોય છે. હવે મેં તમને કહ્યું હતું કે આપણે જોશું કે કેવી રીતના આ ઇવેન્ટ તો મેં તમને કીધી, તો પછી શાશ્વત પર્વ કેવી રીતના છે? શાશ્વત પર્વ એટલે છે કેમ કે આવી જ ઇવેન્ટ દર ઉત્સર્પિણી અવસરપિણીના ટ્રાન્ઝિશનમાં થાય છે. દરેક અવસરપિણીથી ઉત્સર્પિણી ટ્રાન્ઝિશન થાય. સી, ઉપરમાં જ્યારે ઉત્સર્પિણીથી અવસરપિણી થતું હોય ત્યારે ન થાય, અવસરપિણીથી ઉત્સર્પિણી થતું હોય ત્યારે આવી ઇવેન્ટ થાય છે અને ધર્મની સ્થાપના ફરીથી થાય. અને આવું ક્યારથી થાય છે? તો અનાદિકાળથી થતું આવે છે. માટે ઇવન દો દેર ઇઝ અ સ્ટોરી એસોસિએટેડ વિથ દસ લક્ષણ પર્વ, તો પણ આ એક શાશ્વત પર્વ છે, કેમ કે અનાદિકાળથી આવું થતું આવે છે. આ ખ્યાલ આવ્યો કે નહીં બધાને? તો ઓકે, હવે જો આપણે આગળ જોઈએ તો આપણે જોયું કે આ દસ લક્ષણ પર્વની આવી વ્યવસ્થા છે. હવે આપણે જોયું કે ત્રણ વાર દસ લક્ષણ પર્વ આમ તો આવે છે, ભાદરવા મહિનામાં, માઘ મહિનામાં અને ચૈત્ર મહિનામાં. એવું હોવા છતાં હવે આજકાલ એવી પ્રવૃત્તિ થઈ ગઈ છે કે આપણે લગભગ આ ભાદરવા મહિનાનો કે હવે જે આવે છે એ જ આપણે વધારે સેલિબ્રેટ કરીએ છીએ. બીજા બે આવીને વયા જાય છે તો એ આપણને ખબર બી નથી હોતી. ખરી રીતે તો એમનું પણ એટલું જ મહત્વ છે જેટલું આ દસ લક્ષણ પર્વનું મહત્વ છે. ત્રણેય જાતના દસ લક્ષણનું સેમ જ મહત્વ છે. એટલે કમસે કમ એ દિવસને આપણા ધ્યાનમાં રાખીને એ દિવસોમાં પણ આપણે ધર્મની વધારે પ્રવૃત્તિ કરવી, પૂજા ભક્તિ સ્વાધ્યાયાદીમાં વધારે જોડાવું, સાંસારિક કાર્યથી જેટલું બને એટલું નિવૃત્ત રહેવું, એવી કોશિશ તો આપણે કરવી જ જોઈએ. આ ભાદરવા મહિનાનું મહત્વ કેમ વધારે આવી ગયું, કેમ વધારે થયું? કદાચ દેર ઇઝ નો ફિક્સ્ડ આન્સર, પણ કદાચ એવું હશે કે ભાઈ આ ભાદરવા મહિનામાં આપણા જે વરસાદનો ટાઈમ હોય, બહાર જીવજંતુઓની પણ વધારે પ્રવૃત્તિ જોવામાં આવે છે, વરસાદમાં વધારે જીવોની ઉત્પત્તિ થાય, અને આપણા જે ધર્મગુરુ આદિ હોય, મુનિરાજ આદિ હોય અથવા કોઈ સ્વાધ્યાયકાર આદિ હોય તો જનરલી એક સ્થાનમાં સ્થિર થઈ જાય છે. આ ટાઈમમાં બહુ ગમન આદિ આપણે કરતા નથી વરસાદના ટાઈમમાં, એટલે જીવોનો સૌથી મિનિમલ ઘાત થાય. માટે ઓટોમેટિકલી આ ટાઈમમાં ધર્મનું વાતાવરણ વધારે હોય, વધારે બધે ફેલાય છે. માટે દરેક મનુષ્યએ, આ દરેક જીવોએ કમસે કમ આ દસ દિવસે અત્યંત ધાર્મિક વૃત્તિથી પસાર કરવા જોઈએ. હવે જો આ 10 દિવસમાં કરવું શું જોઈએ, આપણે ધાર્મિક વૃત્તિથી પસાર કરવા જોઈએ એ તો મેં કહ્યું, તો કરવું શું જોઈએ ધ્યાનથી સાંભળજો, ઘણા બધા પોઈન્ટ કહીશ. સૌથી પહેલું, આ દિવસમાં જીવન એકદમ સંયમિત હોવું જોઈએ. સંયમિત હોવું જોઈએ એટલે શું, ક્યારે એમેઝોનમાં સેલ આવ્યું ભાગો ભાગો, ફ્લિપકાર્ટમાં સેલ આવ્યું ભાગો ભાગો, ડીમાર્ટમાં અહીંયા ત્યાં, આવા બધા અનનેસેસરી શોપિંગમાં ન પડવું જોઈએ. જેટલી આપણી જરૂરિયાતની વસ્તુઓ છે એટલી જરૂરિયાતની વસ્તુઓ તમે લો અને સંયમથી જીવો. જે અનનેસેસરી વસ્તુ છે એને લાવીને ઘરમાં પરિગ્રહ વધારવો ન જોઈએ. હંમેશા એવો પ્રિન્સિપલ રાખવાનો કે એક વસ્તુ ઘરમાં આવે ને તો એક વસ્તુ સામે બહાર જવી જોઈએ. તો પરિગ્રહ જેટલો આપણો સીમિત રહે છે એટલો જીવનો લોભ સીમિત રહે છે. પરિગ્રહ ભલે બહારની સંયોગ અવસ્થા છે, ખાલી બહારની વસ્તુ છે ને, મારી પાસે એક જબ્બો હોય કે પાંચ હોય શું ફરક પડે છે, પહેરવાનો તો એક જ છે, ખ્યાલ આવે છે કે નહીં. પણ એની સાથે જેમ જેમ બહારના સંયોગો વધે છે એમ એમ જીવના ભાવોમાં લોભ વૃત્તિ વધે છે, જીવને ઈચ્છાઓ વધે છે કે આ લઉં આ લઉં આ લઉં આ લઉં, ખ્યાલ આવે છે કે નહીં. તો ઈચ્છાઓ વધવાથી જીવ હંમેશા અશાંત જ રહ્યા કરે છે, એને ક્યારે શાંતિ ઉત્પન્ન નથી થતી. માટે કમસે કમ આ 10 દિવસોમાં જીવે સંયમથી રહેવું જોઈએ અને પરિણામોને શાંત રાખવા જોઈએ. સેકન્ડ, પૂજા પાઠ આદિ નિયમિત કરવા જોઈએ. જનરલી તો આ 10 દિવસમાં આપણે 10 લક્ષણ ધર્મ વિધાન મહોત્સવ કરતા હોઈએ છે. બધા મંદિરોમાં જનરલી આપણે શું કરીએ, ભગવાનની સામે એક માંડલા જેવું બાંધીએ, માંડલો એટલે ટેબલ જેવું બનાવીએ, અને ત્યાં આપણે 10 ધર્મના વિવિધ મુનિરાજોની આદિ સ્થાપના કરીએ છીએ. અને આ 10 દિવસોમાં જાણે આપણે મુનિરાજોની વર્ચ્યુઅલી સ્થાપના કરીને એ જગ્યાએ આપણે લવિંગ આદિ મૂકીને એ મુનિરાજોની સ્થાપના કરીએ છીએ, અને મુનિરાજના આ 10 ધર્મોને આપણે ઉત્કૃષ્ટ ભાવનાથી પૂજન પાઠ ભક્તિ આદિ સહિત આપણે એને પૂજીએ છીએ. હવે વર્તમાનમાં આ કોરોના વાયરસને કારણે મંદિરો બધા બંધ છે, બહાર જઈ શકાતું નથી, તો શું કરશો? જો બહારમાં સંયોગો હોય કે ન હોય, અંદરમાં આપણી ભાવના, અંદરમાં આપણા ભાવો તો ઉત્કૃષ્ટ ઊંચા જ હોવા જોઈએ. બહાર નથી જઈ શકાતું, કાંઈ વાંધો નહીં, ઘરે બેસીને તમારા જ ઘરે, હવે તો આ ઝૂમ ને બધું વર્ચ્યુઅલી કેટલું બધું થાય છે, કાં તો એવી રીતના કોઈ પણ પૂજા ભક્તિમાં તમે વર્ચ્યુઅલી જોડાઓ, અથવા તમે જાતે જ કરો, તમારા જ ઘરે બેસીને તમે જાતે પૂજા પાઠ ભક્તિ આદિ તમે જાતે કરો. આપણા બધાના જ ઘરમાં જીનવાણી માં તો બિરાજમાન છે જ, અને દેવ શાસ્ત્ર ગુરુમાં જીનવાણી માતાનું સ્થાન છે. જીનવાણી માતાની સ્થાપના કરીને એમની સામે સાક્ષાત અર્ઘથી પૂજા કરી શકાય છે, ખ્યાલ આવે છે કે નહીં. તો દરેક જણે કોઈ પણ સમયસારાદિ ગ્રંથાધિરાજ હોય કે એવી રીતના કોઈ પણ હોય જે પૂજ્ય પદ છે, એની સમક્ષ તમે પૂજન પાઠ આદિ ભક્તિથી તમારા પરિણામોની શુદ્ધિ માટે એ વિધાન આદિ કરવા જોઈએ. પછી આગળ થર્ડ પોઈન્ટ, પહેલો શું જોયો, સંયમિત જીવન, બીજું પૂજન પાઠ, ત્રીજો વ્રત નિયમ ઉપવાસ આદિ રખો આપણા જીવનમાં. આમ તો આપણે શું વાત કરીએ છીએ, ભાઈ એક આત્માને જાણીએ, આત્માને જ અનુભવીએ અને આત્મામાં ડૂબી જઈએ એ જ સુખી થવાનો ઉપાય છે, સાચી વાત છે. હવે પણ જ્યાં સુધી થઈ નથી શકાતું ત્યાં સુધી શું કરશો, બહારમાં કોઈ શુભ ભાવોમાં નહીં જોડાવીએ તો અશુભ ભાવોમાં જોડાઈ જશું. જો વ્રત નિયમ આદિ નહીં લઈએ તો પછી વિવિધ વાનગીઓ ખાઓ એના લોભમાં જોડાઈ જશું, અથવા હિંસા આદિ પરિણામમાં જોડાઈ જશું બહારના. જેટલા નિયમો લીધા, જેટલા વ્રતાદિ લીધા, તો એટલા પાપ ભાવોથી બચી શકાય છે. જેવી રીતના સમજો, આપણે નિયમ લઈ લીધો કે ભાઈ આ 10 દિવસ માટે આપણે લીલોતરી નથી ખાતા, બરાબર, એ આપણો કોમન સાધારણ, એ આપણે જૈન ધર્મમાં એટિક્વેટ્સ હોય છે ને, એટલા સાધારણ તો આપણી ડિસિપ્લિન હોય કે ભાઈ આ 10 દિવસોમાં આપણે કોઈ પણ લીલોતરી, કંદમૂળ તો આમે નથી ખાતા, પણ આ 10 દિવસમાં લીલોતરી, કોઈ ભાજીઓ અથવા શાકભાજી આદિ નથી ખાતા. આપણે કઠોળ આદિ ખાઈએ છીએ, સેના માટે, કેમ કે કઠોળ આદિમાં જીવોની માત્રા ઓછી છે ઓલી લીલોતરી કરતા. तो ए हरित काय नो पण आपणे त्याग करीए छे। आ बड़ो पोत पॉइंट छे, हरित पदार्थो नु सेवन न करवू। लीलोत्री आदि नो त्याग तो करवो ज जोईए, पण एमां पण रोज बे त्रण वार खाता होय, चार पांच वार खाता होय, एनी बदले सीमित करो। भाई हूँ खाली दिवस में बे वार जमीश। आपणो ह्यूमन बॉडी इज वेरी वेरी केपेबल अने वेरी वेरी, तमे एने ऑप्टिमाइज करो ए जाते ऑप्टिमाइज थई जाय। तमे दिवस में एक वार आपो तो एक वार में भी ऑप्टिमाइज थई जाय, बे वार आपो तो बे वार में ऑप्टिमाइज थई जाय। ख्याल आवे छे ने? तो जीवन ने व्रत नियम आदि थी उपवास आदि करीने संयमित करवू जोईए। एनाथी एक बॉडी नु क्लेन्जिंग पण थई जाय छे, अपना बॉडी में एसिडिटी आदि वधी गयो तो पण क्लेरिफाई थई जाय। अने बाहर में मेन तो आपणे बधी जंजाळ थी बची जाय ने, ए वखते रसोई बनावी ने नवी नवी विचार करवो शुं बनावशुं, ए पाछू बनावू वासणो करवा आम करू तेम करू, एना करता चलो नियम लई लो केटलो टाइम बची जाय। अने एटलो ज टाइम जो आपणे स्वाध्याय पूजन भक्ति आदि में लगावीए तो आपणा परिणामोनी केटली विशुद्धि थाय ए विचार करवो जोईए। बराबर? तो चार पॉइंट जोया, संयम थी रहेवू, पूजन पाठ करवो, व्रत नियम उपवास आदि करवा, हरित पदार्थ आदि थी हरित पदार्थ नु सेवन न करवो, लीलोत्री न खावी। बराबर? दिवस में आपणे एवा पण नियमो लेवा जोईए, आ थर्ड पॉइंट में ज कहू छू कि आपणे दिवस नी एक माला करशू, अथवा तो घणा जैन मंदिरों में बहु सरस पद्धति छे कि एक डब्बो मूक्यो होय एमां जुदा जुदा नियमो लख्या होय, तेमांथी चिट्ठी खेंचवानी अने जे नियम आवे ए नियम आपणे ए दिवसे करवानो। जेवी रीतना क्यारेक स्वाध्यायनो नियम आवे, क्यारेक के माळा आदि करवानो नियम आवे, तो क्यारेक एवुं आवे कि भाई आजे जूठुं नहीं बोलशुं, आमे नथी बोलता पण आजे एनुं पर्टिक्युलरली ध्यान आपशुं, आजे कोईने दान आपशुं, ए जातना नियमो आपणे पाळवा जोईए। चलो हवे फिफ्थ पॉइंट, स्वाध्याय और तत्व चर्चा में अधिकांश समय बिताते हैं। अधिक थी अधिक समय, वधारे में वधारे टाइम अपने स्वाध्याय अने तत्व चर्चा में विताववो जोईए। आ दिवसों में, आ दस दिवसों में बने एटलो स्वाध्याय एटले के पोताना आत्मा ने आ धर्म ने समझवानी वधारे ने वधारे मेहनत करवी जोईए। जे न समझ्या होय तो ए शास्त्र वांचीने एनु स्वरूप समझो, बेसिक समझो, द्रव्य गुण पर्याय समझो, निमित्त उपादान समझो, निश्चय व्यवहार ने समझो। कोई पण एक टॉपिक लईने तमे तमारो स्वाध्याय करो, अरे धर्मना दस लक्षण वाँचो ए तो आपणो कॉन्टेम्पररी टॉपिक छे ने, मुनिराजनु स्वरूप वाँचो, बार भावनानो स्वाध्याय करो, एमना मुनिराजना 28 मूळ गुणोने पाळो, मुनिराजनु वैराग्य केवू होय छे एनो विचार तो करो। एवू जो तमने एक अनुमानमां पण आवी जाय तो पछी आपणुं जीवन आपणने तुच्छ लागवा माटे, एम थाय के आपणे तो जाणे भिखारी होय ने, जे बधा बार भिखारी बधा भोगो माटे मने मने खावानू आपो, मने कपड़ा मकान आपो, मने दौलत आपो, पैसा आपो, अने मुनिराज नो केवू जीवन छे, कोई ज वस्तु नी एमने कोई ज जातनो लोभ नथी, बस पोताना आत्मा मां एवी आनंदनी मस्ती करे छे। ख्याल आवे? एवू मुनिराज नो जीवन तमे वांचो तो एनाथी आपणा वैराग्यनी केटली वृद्धि थाय। तो आवी रीतना स्वाध्याय अने तत्व चर्चा मां वधारे ने वधारे टाइम नाखवो जोईए। आ पांचमो पॉइंट, आगळ छठ्ठो पॉइंट, सर्वत्र बड़े विद्वानों की शास्त्र सभाएं लगती है। बधे शास्त्र स्वाध्याय आदि बधे थता ज होय छे, आपणा जैन मंदिरों में अथवा बाहर पण अलग अलग प्रोग्राम थाय छे। हवे जैन मंदिर में नथी, हमणा बंद छे, तो अपना जूम आदि पर के यूट्यूब पर के बीजे बधे वर्चुअल साधनों थी केटला केटला स्वाध्याय थाय छे, रोज जुदी जुदी पूजन भक्तिओ थाय छे। आपणा दिवस में आपणे आखो 24 कलाक एंगेज करवाने तो एटलो पण कार्यक्रम थाय छे। आपणे जैन रेडियो चाले छे जेमां निरंतर कंईक ने कंईक पूजन समय अनुसार आपणे इंडियन टाइम अनुसार सेट करिए तो सवारना पूजन अभिषेक, अभिषेक पूजन, पछी गुरुदेवश्रीनो स्वाध्याय, विद्वान आदिनो स्वाध्याय, पछी बपोरना थोड़ी भक्ति पाछो स्वाध्याय, सांजना पाछी भक्ति पाछो स्वाध्याय, जुदा जुदा वैराग्य पाठ आदि निरंतर रेडियोनी जेम निरंतर चालतुं होय छे। एना सिवाय बधा जे आपणे जुदा जुदा चेनल्स पर जुदा जुदा शिबिरो लागे छे, क्यांक कोईक जगह दस धर्मनो शिबिर छे, कोईक जगह ज्ञान गोष्ठीनो शिबिर छे, आपणे जे विषय आपणने भणवानी इच्छा होय ए जातना विषयोनी सभाओमां जोडाईने ए सभाओमां आपणे स्वाध्याय आदिमां जोडावुं जोईए। એમાં દસ ધર્મનું સ્વરૂપ જ્યાં સમજાવવામાં આવતું હોય ત્યાં તો ખાસ જોડાવવું જોઈએ. આપણે આ એક કલાકમાં કેટલું વધારે વિશેષમાં જઈ શકીએ. રોજ જે ધર્મનો દિવસ હોય, આમ તો બધા જ ધર્મ કોઈ ક્રમથી નથી, બધા જ ધર્મ મુનિરાજને એક સાથે હોય છે, પણ રોજ એક એક ધર્મને લઈને આપણે એની ચર્ચા કરીએ છીએ. તો દરેક જીવે એવી રીતના આપણે નક્કી કરવું કે ભાઈ આજે ઉત્તમ ક્ષમાનો ધર્મનો દિવસ છે, તો આજે ઉત્તમ ક્ષમા વિશે હું સ્વાધ્યાય કરીશ. ઉત્તમ શૌચનો દિવસ છે તો ઉત્તમ શૌચનું સ્વરૂપ સમજીશ. ખ્યાલ આવે છે ને, એક એક દિવસે એક એક ધર્મને લઈને આપણે બિટ વાઇઝ સ્વાધ્યાય કરીએ તો આપણને બહુ ઇઝીલી બધું સ્વરૂપ સમજાય જાય. આગળ અને છેલ્લો પોઈન્ટ, છ પોઈન્ટ જોયા ને, જો ફરીથી સંયમથી જીવન જીવવું, પૂજન આદિ પૂજન પાઠમાં જોડાવવું, વ્રત નિયમ ધારણ કરવા, લીલોત્રીનું સેવન ન કરવું, સ્વાધ્યાય તત્વ ચર્ચામાં વધારે ટાઈમ નાખવો, બધે શિબિરો આદિ ચાલે છે એમાં શિબિરોમાં જોડાઈને ધર્મનું સ્વરૂપ સમજવું, અને છેલ્લો બધા જ જીવોએ બધા જ જીવોએ કંઈક ને કંઈક વિરક્તિ ધારણ કરવી અને કંઈક દાનાદિ દેવું. આ દિવસોમાં જો એવું કહેવામાં આવે છે કે કોઈ પર્વના દિવસોમાં જેટલા શુભ ભાવ તમે કરો તો એ વધારે ફળ આપે છે, અને કોઈ જેટલા અશુભ ભાવ આપણે કરીએ તો એ પણ વધારે ફળ આપે છે. ખ્યાલ આવે છે ને, પર્વના દિવસોમાં આપણા કરેલા કાર્યનું ફળ વધીને મળે છે, વેધર ઇટ ઇઝ શુભ ભાવ ઓર અશુભ ભાવ. તો આ દિવસોમાં સંયોગોથી વિરક્તિ ધારણ કરીને વધારે દાનાદિ કંઈક દેવું જોઈએ. ગરીબોને દાન આપો, અથવા કોઈ ધાર્મિક ક્ષેત્રમાં દાન આપો, કોઈને જ્ઞાન દાન આપો, જીવોની રક્ષા કરીને એમને અભય દાન આપો, કોઈને આહાર આદિ દાન આપો, કોઈને ઔષધ આદિ, કોઈને દવાઓ આદિનું દાન આપો. દાન પાત્ર અને દેનાર, એવી કોઈ અભક્ષ્ય વસ્તુ છે જેનું દાન તમે આપો છો અને સામેવાળો જીવ પાત્ર છે જે એને લઈને એમની ધર્મવૃદ્ધિ થશે, તો એ દાન ફળીભૂત કહેવાય, તો એ દાન યુઝફુલ છે. આપણે એમ જ ખિસ્સામાંથી પૈસા કાઢીને કોઈકને આપી દીધા ને એને બગાડ કરે છે તો પુણ્યની ઉલટું પાપ લાગે છે. ખ્યાલ આવે છે ને. ચલો આગળ અને છેલ્લું, સર્વત્ર ધાર્મિક વાતાવરણ તમે ફેલાવવામાં મદદ કરો, તમે તમારી રીતે યોગદાન આપો, તમારી જે કેપેબિલિટી હોય એ જાતે ધર્મની પ્રભાવના કરો, અને બધાને તમારા ફેમિલી મેમ્બર્સને મોટિવેટ કરો, તમારા જે નિયર અને ડિયર વન્સ હોય એને ધાર્મિક મેસેજીસ ફોરવર્ડ કરો. કેવી રીતના બધે જ ધર્મનું વાતાવરણ ફેલાય એના માટે આપણે જેટલી થઈ શકે એટલી આપણી મહેનત કરીને યોગ્ય રીતે એનું પ્રભાવના કરવી જોઈએ. ચાલો હવે છેલ્લો થોડોક ટાઈમ છે આપણી પાસે, તો એમાં આપણે આ દસ ધર્મનું થોડુંક સૂક્ષ્મમાં સ્વરૂપ સમજીએ છીએ, થોડુંક સ્થૂળતાથી સ્વરૂપ સમજીએ, ધર્મના દસ લક્ષણ જેને આ પર્યુષણના દસ દિવસમાં ઉજવવામાં આવે છે. ધર્મના દસ લક્ષણ કહેતા કોઈ દસ જુદી જુદી વસ્તુ છે એવું નથી. તત્વાર્થ સૂત્રમાં કયું સૂત્ર આવ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બરાબર. અને એમાં પણ બીજા શાસ્ત્રમાં આવે છે ને, ચારિત્ર ખલ્લુ ધમ્મો, કે ખરેખર ધર્મ તો ચારિત્ર જ છે. પોતાના આત્મામાં લીન થઈને શાંતિનો અનુભવ કરવો, સુખનો અનુભવ કરવો, ખરેખર વાસ્તવિક ધર્મ તો એ જ છે. ઇફ યુ વોન્ટ ટુ હિયર વન સેન્ટેન્સ અબાઉટ ધર્મ, તો પોતાના આત્મામાં લીન થઈને શાંતિનો અનુભવ કરવો. હવે શાંતિનો અનુભવ કરો, જો નથી કરી શકતા કેમ કે હજી ધર્મનું સ્વરૂપ ખબર નથી, તો શું કરશો? તો શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરો, વસ્તુનું સ્વરૂપ સમજો, પોતાની સમજણને વધારો. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે જીવ આવી જ રીતે પોતાની સમજણને વધારીને પોતાના આત્માનો અનુભવ કરીને મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ શ્રાવક થયા અને એનાથી પણ કદાચ વૈરાગ્ય આગળ વધ્યું, તેમણે મુનિ દીક્ષા લીધી અને નિર્ગ્રંથ દિગંબર નગ્ન દશા ધારણ કરીને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને પોતાના આત્મામાં શુદ્ધોપયોગ રૂપ અનુભવ કરતા નિરંતર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા એવા મુનિરાજ, એવા મુનિરાજની જે અંતર પરિણતિ છે એ અંતર પરિણતિ ને જ ખરેખર ધર્મ કહેવામાં આવે છે. ખરી રીતે તો ઉત્તમ ક્ષમા આદિ ધર્મના ઉત્કૃષ્ટ ધારક કોણ છે? અર્યંત ભગવાન છે. અર્યંત સિદ્ધ ભગવાન જેમના આત્મામાં હવે એ કશાય ભાવ ઉત્પન્ન જ નથી થતા, ક્યારે શુભ ભાવ બી નહીં, અશુભ ભાવ બી નહીં, જે પોતાના આત્મામાં નિરંતર લીન છે. ખરેખર ધર્મના ઉત્કૃષ્ટ ધારક તો એ અર્યંત સિદ્ધ ભગવાન છે. પણ આપણી સમક્ષ જે એવા જીવો જે આપણા જેવા છે, મનુષ્ય છે, પુરુષાર્થ કરે છે અને આપણા માટે રોલ મોડેલ છે, તો એવા જો કોઈ હોય તો સાક્ષાત નિર્ગ્રંથ દિગંબર મુનિરાજ છે. તો એવા મુનિરાજોની અંતર પરિણતિ જે એમના હૃદયમાં પોતાના આત્માને અનુભવ કરીને જે શાંતિ એમને ઉત્પન્ન થાય છે એ શાંતિ ખરેખર સાક્ષાત ધર્મ છે. હવે એ ધર્મ જે છે એ ધર્મના જુદા જુદા લક્ષણોથી, જુદા જુદા બહારના કષાયોથી એ જ શાંતિનું વર્ણન કરવામાં આવે તો એને 10 લક્ષણથી વર્ણન કરવાની એક પદ્ધતિ છે. 10 લક્ષણથી વર્ણન કરવામાં આવે છે. જેવી રીતના આત્મામાં ક્રોધ કષાય ઉત્પન્ન થયો તો એની સામે આત્માનો ગુણ શું છે? આ ક્રોધ કષાય એ આત્માની વિકારી અવસ્થા છે, ઇમ્પ્યોર અવસ્થા છે. તો એની સામે આત્માનો ગુણ શું છે, આત્માની પ્યોર અવસ્થા શું છે? કે ક્ષમા ભાવ, સમસ્ત જીવો પ્રત્યે ક્ષમા. કોઈની સાથે ઝઘડો કર્યો, હવે આપણી પરિસ્થિતિ શું છે કે ભાઈ બહારમાં કોઈની સામે ગુસ્સો કરી નાખ્યો, કોઈની સાથે ઝઘડો થઈ ગયો આપણો, કોઈ પ્રત્યે આપણું હૃદય ખેદ ખિન્ન છે, અંદરથી આપણને આકુરતા થાય છે, ભલે બહારથી કદાચ બોલીએ નહીં, બહારથી આપણે કઈ ગુસ્સો બતાવીએ નહીં, પણ અંદરથી આપણું હૃદય આકુળિત છે. આપણને ખબર છે કે આપણે કોઈના પરિણામ દુભાવ્યા છે, આપણે કોઈને દુઃખ ઉત્પન્ન કરાવ્યું છે, તો એવા જીવો પ્રત્યે, વિશ્વના દરેક જીવો પ્રત્યે ક્ષમાભાવથી પોતાના જે દોષ થયા હોય એનાથી પાછા વળવું, જેનાથી જીવ નિર્ભાર થઈ જાય, એનાથી પાછા વળીને પોતાના આત્મામાં ડૂબી જવું એને ક્ષમા કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતના 10 ધર્મ છે. કયા 10? 10 ધર્મના લક્ષણો છે. ધર્મ તો એક જ છે, ચારિત્ર ખલ્લુ ધમ્મો, પણ ધર્મના લક્ષણો 10 જુદા જુદા છે. કયા છે 10? તો ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ. જો બધા મારી સાથે બોલજો, આપણે ત્રણ ત્રણ બોલશું તો યાદ રહી જાય. પહેલું છે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ. ફરીથી ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ. બરાબર. પછી આગળ ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ. ફરીથી ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ. અને છેલ્લા 4 ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય, ઉત્તમ બ્રહ્મચર્ય. ફરીથી ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય, ઉત્તમ બ્રહ્મચર્ય. ખ્યાલ આવે છે? આવી રીતના ધર્મના 10 લક્ષણ, અથવા એને 10 લક્ષણ ધર્મ પર્વ એમ પણ કહેવામાં આવે છે. જો આ બધા 10-10 ની આગળ ઉત્તમ શબ્દ લગાવવામાં આવ્યો છે, આ ઉત્તમ શબ્દનો શું મતલબ છે? બધામાં એને બેસ્ટ 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 કહેવાની શું જરૂર? ઉત્તમ ક્ષમા કહી દો તો સમજાઈ ગયો ને, ભાઈ અમને બહુ ક્રોધ આવ્યો, એની સામે મેં ક્ષમા માંગી લીધી, ભાઈ મિચ્છામી દુકડા માફ કરજો અમને. ખ્યાલ આવે છે ને? એને ઉત્તમ ક્ષમા ધર્મ નથી કહેવાતો. જો ધ્યાનથી સાંભળજો, ખરેખરી ઉત્તમ ક્ષમા તો મુનિરાજોને હોય છે. કેમ? કેમ કે બહારમાં એમના પર કોઈ કાંઈ પણ ઉપસર્ગ આદિ કરે, એમના પર કોઈ ગમે તેટલા કષ્ટ એમને આપે, ખ્યાલ આવે છે ને? પાર્શ્વનાથ ભગવાનનું એક્ઝામ્પલ છે આપણી સામે. આપણી સામે તો કેટલા બધા મુનિરાજોના એક્ઝામ્પલ છે. રક્ષાબંધનમાં અકંપનાચાર્ય આદિનું એક્ઝામ્પલ છે. પછી આપણી સામે શ્રેણિક રાજાનું જે મુનિરાજ પર એમણે ઉપસર્ગ કર્યો એમનું એક્ઝામ્પલ છે. મુનિરાજ પર ક્યારે કોઈ ઉપસર્ગ કરે તો એને પોતાના જ કર્મનો દોષ જાણીને પોતાના આત્મામાં લીન થવાનો વધારે ને વધારે પ્રયાસ કરે છે. એ બહારમાં કોણે કર્યો, શું ઉપસર્ગ કર્યો, આને હું છોડીશ નહીં, એવા બધા ક્રોધાદી ભાવ નથી કરતા, પણ એનાથી પોતાના આત્મામાં લીન થઈને પોતે જ પોતાની સાધના વધારીને કેવળ જ્ઞાન આદિ પ્રગટ કરવાની કોશિશ કરે છે. આવી સિચ્યુએશનમાં બહાર સંયોગો હોવા છતાં મુનિરાજને ક્રોધ ઉત્પન્ન જ નથી થતો. ખ્યાલ આવે છે ને? બહાર એવા સંયોગો હોવા છતાં કોઈને ક્રોધ ઉત્પન્ન જ ન થવો એને ખરેખર ઉત્તમ ક્ષમા કહેવાય છે. એવું નહીં કે આપણે કોઈના પર ગુસ્સો કરી લીધો અને બહુ ક્રોધ થઈ ગયો એટલે પાછળથી જઈને એની માફી માંગી લીધી તો એને ઉત્તમ ક્ષમા એમ ન કહેવાય. ખ્યાલ આવે છે ને? મેં તમને કહ્યું બધાની આગળ ઉત્તમ શબ્દ લગાવ્યો છે. એ ઉત્તમ શબ્દ એ સમ્યક દર્શનનો સૂચક છે. સમ્યક દર્શનનો સૂચક છે. જે જીવને ખરેખર પોતાના આત્માનું સ્વરૂપ સમજાયું હોય, જે જીવને ખરેખર પોતાના આત્માનો અનુભવ હોય, એવા જીવો બહાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતા ક્રોધ આદિ કશાયમાં જોડાતા નથી. ઇનફેક્ટ જોડાતા નથી એટલે કે એમને ક્રોધ આદિ ઉત્પન્ન જ નથી થતા. કેવી રીતે? કે પોતાના આત્માના આશ્રયે, પોતાના આત્માનો જે અનુભવ એમણે કર્યો છે એના આશ્રયે એમને ક્રોધ આદિ કશાય ઉત્પન્ન નથી થતા, તો એમને ઉત્તમ ક્ષમા ધર્મ કહેવાય છે. સિમિલરલી પોતાના આત્મામાં જે મુનિરાજ લીન થઈ જાય એવા મુનિરાજને માન કશાય ઉત્પન્ન નથી થતો તો એને ઉત્તમ માર્દવ ધર્મ કહેવાય છે. એમને માયા કશાય ઉત્પન્ન નથી થતા તો એમને ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. એમને કોઈ જાતનો લોભ જ નથી તો એમને ઉત્તમ શૌચ ધર્મ કહેવાય છે. એવી રીતના બધામાં લગાવી લેવું. ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે એ જાતના કશાય અંદરથી ઉત્પન્ન જ ન થાય તો એને એમ ઉપચારથી કહેવાય છે કે એનો નાશ કર્યો, પહેલેથી થયા અને પછી આપણે એને ત્યાગ કર્યો એમ નહીં. ખ્યાલ આવે છે ને? તો જો આવી અવસ્થા તો મુનિરાજોની હોય છે. મુનિરાજ પોતાના આત્માના આનંદમાં નિરંતર ઝૂલતા હોય છે ને, છઠ્ઠા સાતમામાં નિરંતર પોતાના આત્માનો અનુભવ કરતા હોય છે. બહાર કોઈ પણ પરિસ્થિતિ બને એ પરિસ્થિતિ પર એમનું જ્ઞાન જતું જ નથી. ખ્યાલ આવે ને? સમજો આપણે બહુ એન્ગ્રોસમેન્ટથી ટીવી જોતા હોય કે કંઈ કરતા હોય અને બહાર કંઈક થાય આપણને ખબર જ નથી પડતી ને, એને કહેવાય કે એવી રીતે મુનિરાજ પોતાના આત્માના આનંદમાં એવા ડૂબી ગયા છે કે બહાર શું થાય છે એમને ખબર જ નથી પડતી. અને એવી પરિસ્થિતિમાં બહાર સંયોગો ઉત્પન્ન થઈ જાય કે જેનાથી એમને ક્રોધ આદિ થવાની શક્યતા હોય કે માન આદિ થવાની શક્યતા હોય, પણ એમાં એને ક્રોધ આદિ ઉત્પન્ન જ ન થાય મુનિરાજોને, એમને ઉત્તમ ક્ષમા આદિ ધર્મ કહેવાય છે. હવે આવી અવસ્થા તો એમની છે, પણ આપણે શું કરવું? આપણા માટે સૌથી પહેલું કર્તવ્ય તો સમ્યક દર્શન પ્રગટ કરવું છે. હું જીવ છું એવું પોતાને જાણવું, પોતાને એવું માનવું અને પોતામાં જીવનો પણાનો અનુભવ કરવો, પોતાના આત્મામાં લીન થઈ જવું, એ પ્રક્રિયાથી સમ્યક દર્શન જીવે પ્રાપ્ત કરવું જોઈએ. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી આપણી પણ મુનિરાજ જેવી અવસ્થા જ્યારે થશે ત્યારે આપણામાં પણ ઉત્તમ ક્ષમાદિ ધર્મ પ્રગટ થશે. પણ જ્યાં સુધી એવા ધર્મ પ્રગટ ન થાય ત્યાં સુધી બહારમાં આપણા પ્રેઝન્ટ લૌકિક વ્યવહારમાં પણ આપણે આ ઉત્તમ ક્ષમાદિ ધર્મની પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે કે આપણે આપણા પણ સંયોગોમાં, આપણા પણ વ્યવહારના આચરણમાં કોઈના પર ગુસ્સો આદિ ઉત્પન્ન જ ન થવા દેવો જોઈએ. ખ્યાલ આવે છે ને? એવો ગુસ્સો આદિ ઉત્પન્ન જ ન થવું તેને ક્ષમા કહેવાય છે. ઉત્તમ ક્ષમા ક્યારે કહેવાશે? જ્યારે સમ્યક દર્શન સહિત હશે ત્યારે. જડ મૂળ કાઢી નાખ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એને કહેવાય ઉત્તમ ક્ષમા. પણ હવે વર્તમાનમાં પણ આપણાથી કોઈના દોષ થયા હોય, કોઈને આપણે દુભાવ્યા હોય, કોઈના પરિણામને દુઃખી કર્યા હોય, આપણે ખૂબ માન કશાય કર્યો હોય, આપણે માયાચારીથી કોઈને ચીટ કર્યું હોય, આપણે ચોરી આદિ કરીને લોભ આદિના પરિણામથી કોઈના સંયોગોને છીનવી લીધા હોય, તો આ 10 લક્ષણ આદિ પર્વમાં સત્ય બોલીને પોતાના સત્ય બ્રહ્મચર્ય આદિ ધર્મના આધારે, આ ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મના આધારે પોતાના આત્માના પરિણામ શાંત પાડવા માટે उत्तम क्षमादि बदाने भाव करीने पोते क्षमा आदि मांगीने बधाने उत्तम क्षमादि परिणाम प्राप्त थाय एवी भावना सहित पोते पोताना आत्माना परिणाम में डूबवानी कोशिश करवी जोईए। अपना माटे आ दस लक्षण पर्व अथवा पर्युषण पर्व क्यारे सक्सेसफुल थशे? ज्यारे आ धर्मना संस्कारोना आधारे आपणे पण सम्यक दर्शन आदि प्रगट थशे अने आपणा परिणाम एटला शांत पड़ी जशे कि आपणे आवा कशाय उत्पन्न ज नहीं थाय, त्यारे आपणा माटे आ दस लक्षण पर्व सक्सेसफुल थशे। तो एवी मंगल भावना थी कि आपणा बधाना ज परिणाम जल्दी में जल्दी आवा सम्यक दर्शन आदि प्राप्त करवाना थाय अने आपणे पण मुनिराजोनी जेम ए दस धर्म ने साक्षात धारण करिए एवी भावना साथे आज आपणी वात अहींया पूरी करीए छे। नेक्स्ट संडे जयतीबेन द्रव्य कर्म भाव कर्म नौ कर्मनी चर्चा आगळ वधारशे। जिनवाणी सुधी। हे जिनवाणी भारती तोही जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान से सूजे लोकालोक, सो वाणी मस्तक नमो सदा दे तुहू लोक। बोलो जिनवाणी मात नो जय हो। जय जिनेन्द्र बदाना।